આપણે બાલબોધ ભાગ 3 ની અંદર આચાર્ય પરમેશ્ટી વિશે આપણી ચર્ચા ચાલી રહી છે. એમાં આચાર્યના 36 મૂળ ગુણોની ચર્ચા ચાલે છે. 36 મૂળ ગુણ, એની અંદર 12 તપ, 10 ધર્મ, 6 આવશ્યક, 5 આચાર અને 3 ગુપ્તી. આ પ્રમાણે 36 મૂળ ગુણ આચાર્ય પરમેષ્ઠીને જોવામાં આવે છે. આચાર્ય પરમેષ્ઠી ભગવાન આ 36 મૂળ ગુણોની અંદર એમનું પ્રવર્તન, એમની ચર્યા, એમના આત્માની સાધના ઇત્યાદિ વગેરે જોવામાં આવે છે. એની અંદર આપણે 12 તપનું વર્ણન ચાલી રહ્યું છે. 12 તપમાં પણ 6 બહિરંગ તપની ચર્ચા થઈ ચૂકી છે. આજે અંતરંગ તપની ચર્ચા કરીએ છીએ. એમાં 6 અંતરંગ તપની અંદર આપણે પ્રાયશ્ચિત અને વિનય ઉપર ચર્ચા આપણે જોઈ હતી. ફરીથી એના 12 તપના નામ આપણે કહીએ છીએ. અનશન, ઉણોદર, વૃત્તિ પરિસંખ્યાન, રસ પરિત્યાગ, વિવિક્ત સંયાસન અને કાયક્લેશ, આ 6 બહિરંગ તપ છે. અને પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન, આ 6 અંતરંગ તપ છે. એક આત્મામાં લીનતા તે જ વાસ્તવિકતામાં અંતરંગ તપ છે. એની અપેક્ષાએ આ 12 પ્રકારના જે તપ છે તેને બહિરંગ તપ કહેવામાં આવશે. અને જ્યારે આ 12ની અંદર જ અંદર આપણે ભેદ પાડવામાં આવે, બીજા કોઈને સામાન્ય રૂપથી દેખાય અને ન દેખાય એવી રીતે જો બે ભેદ પાડવામાં આવે, તો આ જે અનશન આદિ 6 બહિરંગ તપ કયા અને પ્રાયશ્ચિત આદિ 6 અંતરંગ તપ કહેવામાં આવે છે. એમ વિવક્ષા વશે ભેદ જોવામાં પણ આવે છે. એની અંદર આપણે પ્રાયશ્ચિત અને વિનયની ચર્ચા જોઈ હતી કે પ્રાયશ્ચિતની અંદર શું છે. પ્રાયશ્ચિતની અંદર સાદી ભાષામાં કહીએ તો પશ્ચાતાપ છે. પોતાથી જે ભૂલ થઈ ગઈ છે, સ્વરૂપની સાધના વખતે જે વ્રતાદિ લીધા છે અથવા તો જે તપશ્ચર્યા આદિ કરવામાં આવે છે એની અંદર કોઈ દોષ લાગી જાય છે, તો તેઓ જે આચાર્ય ભગવાન પાસે જઈને જે અથવા તો પોતાની આત્માની સાક્ષીમાં એ પોતાની નિંદા કરે છે અને પોતે લાગેલા દોષોને બુદ્ધિપૂર્વક દૂર કરવાનો પ્રયત્ન કરે છે ઇત્યાદિ. એની જે વિધિ જે છે એ બધી પ્રાયશ્ચિતના અંતર્ગત આવે છે. આ સામાન્ય ચર્ચા જોઈએ આપણે. વિનય તપની અંદર શું જોયું હતું? વિનય તપની અંદર આપણે જોયું હતું કે વિનય તપની અંદર પણ એના ભેદ બતાવવામાં આવે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ઉપચાર. એટલે કે જ્ઞાન વિનય, દર્શન વિનય, ચારિત્ર વિનય, ઉપચાર વિનય. તો જ્ઞાન વિનયની અંદર શેનું વર્ણન કરવામાં આવ્યું હતું? જ્ઞાન વિનયની અંદર આદરપૂર્વક યોગ્ય કાળની અંદર સત્શાસ્ત્રનો અભ્યાસ કરવો ઇત્યાદિ વગેરે, એ જ્ઞાન વિનય છે. અને દર્શન વિનયની અંદર શંકા આદિ દોષોથી રહિત સત્વાર્થનું શ્રદ્ધાન કરવું, તે દર્શન વિનય છે. પછી સમ્યક દ્રષ્ટિ જીવ, જેને કહેવાય કે ચારિત્રની અંદર બુદ્ધિપૂર્વક ચિત્ત લગાવે અને બુદ્ધિપૂર્વક એનું જે પાલન જોવામાં આવે છે તે ચારિત્ર વિનય છે. અને ઉપચાર વિનયમાં શું છે? તપ વિનય બી આવે છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ વિનય અને ઉપચાર વિનય. એવી રીતે કોઈ જગ્યાએ 5 ભેદ બી બતાવ્યા છે, કોઈ જગ્યાએ 4 ભેદ બી બતાવ્યા છે. તો કહે છે કે તપ વિનયની અંદર આ તપોનું પાલન કરવું તે તપ વિનય છે. અને ઉપચાર વિનયની અંદર જેને કહેવાય કે જે જ્ઞાની ધર્માત્માઓ છે, તો એ જ્ઞાની ધર્માત્માઓનો આપસમાં વિનય કરવો તે બધો ઉપચાર વિનય એટલે કે વ્યવહાર વિનય જોવામાં આવે છે. એની અંદર આપણે એ ચર્ચા જોવાની હતી કે ઉપચાર વિનયની વિધિ જે જોવામાં આવે છે, તો શા માટે એ ઉપચાર વિનયની પણ આવશ્યકતા છે? છે એ વ્યવહાર સ્વરૂપ, ઉપચાર વિનય તે વ્યવહારનું સ્વરૂપ છે, પરંતુ એનું પણ સ્થાન જીનાગમની અંદર જોવામાં આવે છે. એનું કારણ એ છે કે ઉપચાર વિનયના માધ્યમથી જેને કહેવાય કે માન, ઘમંડ, અનેક પ્રકારના જે શલ્ય છે, તો કહે છે કે એનાથી આ જીવ રહિત થઈ જાય છે. જેટલો પણ વિવેક જ્ઞાનમાં હોય છે, જેટલો નમે છે, જેટલો નમ્રીભૂત હોય છે, તે જીવ સરળતાથી મોક્ષ માર્ગમાં આગળ વધી શકે છે. ઉપચાર વિનય કરવાથી માન કસાયનો વિશેષ રૂપથી અભાવ થાય છે. અંદર અંદર એ પ્રમાણેનું જેને કહેવાય કે એક એકબીજાનું જેને કહેવાય કે આપણે રિસ્પેક્ટ, તો એકબીજાનું અંદર રિસ્પેક્ટ રાખવું એકબીજામાં, એટલે આપણે અત્યારે મુનિરાજના સંઘની અપેક્ષાએ વાત કરીએ છીએ, તો મુનિરાજના સંઘની અંદર પણ આચાર્ય હોય, પછી ઉપાધ્યાય હોય છે, પછી બીજા સાધુગણ પણ હોય છે અનેક પ્રકારના, આરિકા માતા હોય છે, શ્રાવિકા હોય છે, પછી કોઈ શુલ્લક પણ હોય છે, એલક હોય છે ઇત્યાદિ, આ બધાનો જો એક સંઘ હોય છે, એ સંઘના સંચાલન કરનાર આચાર્ય દેવ હોય છે. હવે કે છે કે એ આચાર્ય દેવનો આ જે બાકીના જે બધા જે છે આપણે હમણાં ગણાવ્યા કે બીજા મુનિ પણ હોય છે, આરિકા માતા હોય છે, તો એ બધા આચાર્ય દેવનો વિનય કરશે. પછી કોઈ સિનિયર હોય મુનિરાજમાં અને કોઈ જુનિયર હોય, તો જુનિયર સિનિયર મુનિરાજનો જેને કહેવાય કે વિનય કરશે. આમ જેને કહેવાય કે જે જે નાના છે તે તે સમજો કે સિનિયરમાં જે પણ હશે, અથવા તો જે જે પદને યોગ્ય હશે, જે બધા મોટી પદવીવાળા હશે, તે બધાનો અંદર અંદર આ પ્રમાણેનો વિનય કરે છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ જોઈએ, આરિકા માતા હોય, આરિકા માતા, તો આરિકા માતા પણ સમજો કે વંદન આદિ કરશે કે નહીં, તો એવી રીતે એ બધું વિનય જોવામાં આવશે. તો કે આચાર્ય જોડે વિનય કરશે, પાંચ હાથ દૂર ઊભા રહીને એમનો વિનય કરશે. ઉપાધ્યાય હશે તો છ હાથ દૂર રહીને વિનય કરશે, અને સામાન્ય સાધુ હશે તો સાત હાથ દૂર રહીને વિનય કરશે. આવી રીતે જેને કહેવાય કે એ બધી સ્પેશિયલ વિધિ હોય છે. આપણા ગ્રંથોની અંદર એક મૂલાચાર ગ્રંથ છે, ટોટલી મુનિરાજની કેવી ચર્યા હોય છે, બહુ પ્રાચીન છે, ઘણો જૂનો ગ્રંથ છે, જેને કે વટ્ટકેર આચાર્યનો છે આપણી પાસે, અને ટોટલી મુનિચર્યાનું એનું વિસ્તારથી જેને કહેવાય કે એની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. એની અંદર આ બધી ચર્ચાઓ આવેલી છે કે કેવી રીતે વિનય અને વિવેક કરવો. જો સમજો, પ્રકરણ ચાલે છે તપનું, તપના પ્રકરણના અંતર્ગત વિનય તપની ચર્ચા ચાલી રહી છે, અને વિનય તપની અંદર વ્યવહાર વિનય તપની આપણે ચર્ચા જોઈ રહ્યા છે. અને આ તપના માધ્યમથી શું થાય છે કે કર્મોની નિર્જરા થાય છે. તો કે છે કે આ જેટલી પણ પ્રવૃત્તિની અંદર માન કસાઈ ગળે છે, તો કે છે કે એ બધું પણ કર્મોના નિર્જરાના અંતર્ગત બધું ભેગું આવી જાય છે એની અંદર, એમ સમજવું. હવે અહીંયા આગળ કહે છે કે આરિકા માતા આચાર્યોને પાંચ હાથ દૂરથી કેમ કરે છે, તો કે છે કે અત્યંત નજદીક તો હશે નહીં, આરિકા રહેશે નહીં મુનિરાજ જોડે, પરંતુ કોઈ એમનાથી પણ કોઈ દોષાદી થઈ ગયો હોય એવો, તો આચાર્યની સમક્ષ પ્રાયશ્ચિત વિધિ લેવા માટે એ પણ સમજો કે એ પ્રમાણે સમજો કે એ રહેશે એમના જોડે, મતલબ કે એ પ્રમાણે દોષને દૂર કરશે. ઉપાધ્યાયથી કંઈ પણ ભણવું હોય એટલા માટે એમને છ હાથ કીધા, છ હાથ દૂરથી એમનું જેને કહેવાય વંદન આદિ કરશે. અને જે સામાન્ય સાધુ હોય છે તે બધાથી સાત હાથ દૂરથી જ ગવાસનમાં બેઠીને વંદના આદિ કરે છે. તો આ બધું જેને કહેવાય કે ઉપચાર વિનયની વિધિની અંતર્ગત આવી જાય છે. જો પછી એક વાત કરી હતી કે જેને જેને જેવી પદવી હોય એ પ્રમાણે વિનય કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ આરિકા માતા હોય તો એ 100 વર્ષથી દીક્ષિત હોય, અને એમ હોવા છતાં પણ કોઈ નવ દીક્ષિત સાધુ હોય, કોઈ યંગ સાધુ હોય, તો પણ કહે છે કે એ આરિકા માતા એ નવ દીક્ષિત સાધુને સમજો કે વંદન વિનય નમસ્કાર ઇત્યાદિ કરશે. એક એક કેમ આમ? કારણ કે આરિકા માતા ભલે 100 વર્ષથી દીક્ષિત હોવા છતાં પણ એમનું ગુણસ્થાન વધારેમાં વધારે કયું હોય શકે, બોલો કોણ બતાવશે?
પંચમ ગુણસ્થાન.
બહુ સરસ, કે પાંચમું ગુણસ્થાન છે. અને સમજી લો કે આપણે આ નવ દીક્ષિત યુવાન છે, તો જયારે સમજો કે નવ દીક્ષિત યુવાન થઈને સામાયિક કાળમાં બેસશે, તો પાંચમા માંથી સાતમા ગુણસ્થાનમાં આવી જશે. તો આ હિસાબે જોઈએ તો એમની પોસ્ટ ઊંચી છે, અને આરિકા માતાની પોસ્ટ એમની અપેક્ષાએ નીચી છે. માટે એ આરિકા માતા પણ નવ દીક્ષિત યુવાનને પણ યથા યોગ્ય વિનય વંદન ઇત્યાદિ જે વ્યવહાર છે તે જેમને કહેવાય એમના માધ્યમથી જોવામાં આવશે. તો આ પ્રમાણે બધી એક પદ્ધતિ જોવામાં આવે છે. પછી કોણ કોને શું કે એ બધી ઘણી વિસ્તારથી એની બધી ચર્ચા છે, એમાં વધારે નથી જતા. કહેવાનું તાત્પર્ય એ છે કે જીનાગમની અંદર વિનયનું બહુ મહત્વ રોલ બંધાવ્યો છે. જુઓ, સમજવા જેવી વાત છે. આવી રીતે માની લો, એક કલ્પના કરી લો કે આચાર્યોને મુનિ ભગવંતોને આપાસની અંદર આ પ્રમાણે યથા યોગ્ય વિનય ન હોય, તો બોલો સંઘનું સંચાલન કેવી રીતે બને? અથવા તો સંઘ કાશી આપણે જેને કહેવાય ને કે સંઘ આગળ, મતલબ કે આત્માની આરાધના કેવી રીતે વધે? જો આવી રીતે વિનય ન હોય, નમ્રતા ન હોય તો શું હોય? તો કે વિનય અને નમ્રતા ના હોય ત્યાં નિયમથી માન કસાય હોય. તો બોલો, માન કસાય જીવ મોક્ષ માર્ગમાં બાધકતા આવે મોક્ષ માર્ગમાં, કે મોક્ષ માર્ગની અંદર એ આગળ વધે? માન કસાય વાળો જીવ નિયમથી એને બાધકતા આવવા વાળી છે, એને જેને કહેવાય કે ખલેલ પહોંચવા વાળી છે. કારણ કે જ્યાં માન અને ઘમંડ છે ત્યાં જેને કહેવાય કે ધર્મની આરાધના જોવામાં આવતી નથી. એનું જેને કહેવાય કે જે આગળ વધવું જોઈએ ને, આગળ વધવું એટલે જે પરિણામોની અંદર વિશુદ્ધિ વધવી જોઈએ, જે પરિણામોમાં ઉજ્જવળતા આવવી જોઈએ. તો કે છે કે વિશુદ્ધિ અને ઉજ્જવળતા જોવામાં આવતી નથી. સમજો, કોઈ મુનિરાજ હોય, બની શકે કે એ સારું વ્રતાદિ પાળી શકે છે, એના શરીરનું સહનન જ એ પ્રકારે છે. પછી વિશેષ જ્ઞાનનો ઉગાડ છે, સમજો કે ભલે હમણાં હમણાં નવો આવ્યો છે છતાં પણ એ સારું જાણકાર થઈ જાય છે. એમ હોવા છતાં પણ જે એના સિનિયર હશે, ઘણા કાળથી જે દીક્ષિત મુનિરાજ હશે, એનો યથા યોગ્ય વિનય કરશે. જો વિનય આદિ નહીં કરે તો અવશ્ય એ બધી ક્રિયાઓમાં અથવા તો ક્ષયોપશમ જ્ઞાનની અંદર, એ બધાની અંદર પણ જેને કહેવાય કે નમ્ર ભાવ નથી, તો એ બધી ચીજોની અંદર પણ અહમ આવવાની શક્યતા રહેલી છે. માટે જે પણ જીવ હોય તો એની અંદર આ પ્રમાણે વિનય નામનો ગુણ, મતલબ કે આપણે અત્યારે ચર્ચા ચાલી રહી છે ઉપચાર વિનયની, તો કે છે કે આવો ઉપચાર વિનય પણ સાધક જીવને એની ભૂમિકાની અંદર જોવામાં આવે છે. અને એમ જેને કહેવાય કે નમ્રીભૂત જીવને જ વાસ્તવિક પરમાર્થ વિશુદ્ધિ વધતા એ પોતાના મોક્ષ માર્ગમાં આગળ પ્રયાણ કરે છે. એ વિનય તપના ઉદ્દેશ શું છે? વિનય તપના ઉદ્દેશ છે જ્ઞાન સંયમ તપની સિદ્ધિ માટે, પછી આચારની દ્રઢતા માટે, આચાર અંગને પાળવાની શુદ્ધતા માટે, જેને કહેવાય કે જ્ઞાન લાભ લેવા માટે. તો આવી રીતે અનેક પ્રકારની જેને કહેવાય કે એના ઉદ્દેશના કારણે વિનય તપ પાળવામાં આવે છે. એમ આપણે જેને કહેવાય કે અત્યારે શોર્ટની અંદર એ પ્રમાણે ચર્ચા જોઈએ છે. આગળ આપણે વૈયાવૃત તપની હવે ચર્ચા જોઈએ છીએ. પ્રાયશ્ચિત, વિનય અને વૈયાવૃત્ય, બહુ સુંદર તપ છે આ વૈયાવૃત્તિ. વૈયાવૃત્તિ તપમાં શું કહેવા માંગે છે કે એના પણ સમજો કે બે ભેદ જોવામાં આવે છે, એક નિશ્ચય વૈયાવૃત તપ અને એક વ્યવહાર વૈયાવૃત તપ. કાર્તિકેયનું પ્રેક્ષાની અંદર એની ચર્ચા આવેલી છે. એની અંદર કહે છે કે આ સદુપયોગ રૂપ પોતાના આત્માને, મતલબ સદુપયોગ દ્વારા પોતાના આત્મામાં પ્રવૃત્તિ કરવી, તે જ વાસ્તવિકતામાં પરમાર્થ વૈયાવૃત્તિ કહેવામાં આવે છે. મતલબ કે આત્માની વૈયાવૃત્તિ કરવી એટલે સેવા કરવી, અને સેવા એટલે કેવી રીતે કરવી અને કોની કરવી? તો કહે છે કે પોતાની જ્ઞાન પરિણતિના માધ્યમથી પોતાના આત્માની સેવા કરવી, એનું સિંચન કરવું, એના માધ્યમથી પરિણતિમાં આત્માને હૃષ્ટપુષ્ટ કરવો, તે જ હકીકતમાં એ આત્માની વૈયાવૃત્તિ છે. આ તો એનું પરમાર્થ સ્વરૂપ થયું. હવે વ્યવહારથી વૈયાવૃત કોને કહેવામાં આવે? તો વ્યવહારથી જુઓ કે એની અંદર એમ છે કે જો સંઘની અંદર એવું બને છે કે જે મુનિ ભગવંતો હોય છે, મુનિરાજો હોય છે, તો એમને કદાચ રોગાદિક આવી જાય, કદાચ કોઈ એવી પરિસ્થિતિ બની જાય, કોઈ ઉપસર્ગાદિ આવી જાય, તો પછી કે એવા વખતે એ રોગાદિ મુનિરાજોની સેવા કરવી, એમનું દુઃખ દૂર કરવું, એમને નિર્ભાર અને નિશ્ચિંત કરવા, તો કહે છે કે એ બધી વૈયાવૃત્તિ તપ કહેવામાં આવે છે. વૈયાવૃતનું જબરજસ્ત યોગદાન જોવામાં આવે છે. સમજો, ફરીથી કહીએ કે દાખલા તરીકે મુનિરાજના સંઘ, એ બધા સંઘમાં રહેતા જોવામાં આવે છે અત્યારે વર્તમાનમાં. તો હવે એ સંઘની અંદર આ પ્રમાણે વૈયાવૃત્તિ, જેને કહેવાય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે સંઘ જાય છે, તો કોઈની શરીરની તકલીફ વધી જાય છે, કોઈની શરીરની તકલીફ મતલબ વધારે પડી જાય, તો અનેક પ્રકારના રોગાદિ પણ ઉત્પન્ન થઈ જાય છે. તો આવી રીતે અનેક અનેક પ્રકારના પ્રોબ્લેમ ગમન ઇત્યાદિમાં, કે અથવા તો ઋતુ બદલાય એ વખતે, અથવા તો ઉંમર વધી જાય એ વખતે, આવી રીતે અનેક પ્રકારની તકલીફો મુનિરાજોને પણ જોવામાં આવે છે. હવે સંઘની અંદર બીજા જે મુનિરાજો જે છે, તે એ મુનિરાજોની વૈયાવૃત્તિ કરશે. તો કે વૈયાવૃત્તિ કેમ કરે છે? કે વૈયાવૃત્તિ કરવાથી જે મુનિરાજ આત્માની સાધના કરી રહ્યા છે અને એમને આ બધી બાધાઓ આવી છે, તો એ બાધાઓને દૂર કરીને પણ જેને કહેવાય કે એ એમની સાધના પરિપૂર્ણ કરે, એમની સાધનામાં સહાયક બનવા માટે આ બીજા મુનિરાજો પણ એ મુનિરાજની વૈયાવૃત્તિ કરે છે. અનેક પ્રકારની વૈયાવૃત્તિના પ્રોબ્લેમ આવી શકે, અને શાસ્ત્રની અંદર તો આનું ઘણું ઘણું વર્ણન આવ્યું છે કેવી રીતે કરવી, કેટલા કેટલા મુનિરાજો કેવી રીતે વૈયાવૃત્તિ કરે છે એ બધાનો ઘણો વિસ્તાર આવેલો છે કહેવાનો મતલબ. પણ એની અંદર મૂળ ઉદ્દેશ શું કહેવા માંગે છે કે મૂળ ઉદ્દેશ છે કે જે કોઈ મુનિરાજ સમાધિ મરણ કરવા માંગતા હોય અને એ આવી રીતે રોગાદિ આવી જાય તો એ મુનિરાજોને સમાધિ મરણની સિદ્ધિ અર્થે મતલબ કે એ સારી રીતે નિર્વિઘ્નપણે પોતાનું સમાધિ મરણ કરી શકે, પોતાનું મરણ ન બગડે, એટલે કે એ મુનિરાજ જેની વૈયાવૃત્તિ કરવાની છે એ મુનિરાજનું મરણ ન બગને અને નિર્વિઘ્નપણે પોતાના રત્નત્રયની આરાધના કરીને દેહ છોડે એટલા માટે એ જીવ પ્રત્યે વૈયાવૃત્તિ કરવામાં આવે છે. બીજું, ગ્લાનીના નિવારણ માટે પણ વૈયાવૃત્તિ કરવામાં આવે છે. હવે આ સમજ્યા, ગ્લાનીના નિવારણ માટે એટલે શું? દાખલા તરીકે મુનિરાજ હોય તો આ હવે સમજો કે અલગ અલગ આ શરીરના અલગ અલગ અવયવોમાંથી અલગ અલગ મેલ નીકળે છે. નાકમાંથી સમજો કે મેલ નીકળે, કાનમાંથી મેલ નીકળે, આંખમાંથી મેલ નીકળે, તો પણ મુનિરાજ ગ્લાનીને જીતે છે, જબરજસ્ત ગ્લાનીને જીતે છે. તો કે છે કે એનાથી શું કરે છે? હવે દાખલા તરીકે 90 વર્ષના હોય કોઈ મુનિરાજ, હવે આ પ્રમાણે મેલ નીકળે અને એટલા બધા જેને કહેવાય કે એટલું બધું શરીર શિથિલ થઈ ગયું હોય, તો શરીર આટલું બધું શિથિલ થઈ ગયા છતાં પણ જેને કહેવાય બિલકુલ અણગમો ભાવ ન રાખીને એ મુનિરાજના અંગોને એ પ્રમાણે સાફ કરે છે. એટલે એ વખતે સાફ કરતા મતલબ જ્યારે કરે છે ત્યારે રંચ માત્ર પણ પોતાના ચિત્તની અંદર ગ્લાની ઉત્પન્ન કરતા નથી અને બિલકુલ જેને કહેવાય કે મધ્યસ્થ ભાવ રાખીને એને પણ પૂતગલના ભાવ જોઈને એને પણ પૂતગલનું પરિણામ છે એમ સમજી વિચારીને એના પ્રત્યે અણગમો ભાવ ન રાખીને એમની સેવા કરે છે. એ વખતે શાસ્ત્રકાર કહે છે કે પ્રચુર માત્રામાં એ મુનિરાજોની જેને કહેવાય કે કર્મોની નિર્જરા થાય છે. જે મુનિરાજને તકલીફ પડી હોય એ મુનિરાજને સમજો બીજા મુનિરાજો જે છે તે આવી રીતે એમની તકલીફ દૂર કરીને, દાખલા તરીકે હવે શું થયું છે કે 90 વર્ષ 95 વર્ષની ઉંમર થઈ છે, ગળાની અંદર કફ અટકી ગયો છે, હવે આહાર જતો નથી અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, તો શું કરશે? શાસ્ત્રની અંદર આવેલી છે બધી વાત કરું છું, તો કે છે કે મોઢાની અંદર હાથ નાખીને પણ એ કફને કાઢશે અને એમને પોતાને જે તકલીફ પડે છે એ તકલીફને દૂર કરવાનું કામ બીજા મુનિરાજ કરે છે. વિચાર કરો કેમ, એની પાછળનો ઉદ્દેશ શું છે? મૂળ વાત તો એ છે, એની પાછળનો ઉદ્દેશ છે કે કોઈ પણ રીતે આ જીવ જે આત્માની આરાધના કરે છે એને રંચ માત્ર પણ તકલીફ પડે નહીં. કારણ કે એવું સહજ નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જ્યારે આવી રીતે શરીરની સ્થિતિ બને છે તો ઉપયોગ કદાચિત થોડો આવી રીતે એના તરફ ધ્યાન જાય છે તો પરિણામોમાં થોડીક શિથિલતા ચંચળતા આવી શકે છે. માટે એમનો ઉપયોગ જેને કહેવાય સ્થિર રહે, આત્માની આરાધનામાં સ્થિર રહે એટલા માટે એમને આ શરીરમાં આવતી આ બધી જે ઉપાધિ છે તો કે એ ઉપાધિને દૂર કરીને અને એમના ચિત્તને શાંતિ મળે એવી જાતના પ્રયત્ન કરવા, તેનું નામ વૈયાવૃત્તિ કહેવામાં આવે છે. અને એ વખતે જ્યારે વૈયાવૃત્તિ કરે છે ત્યારે એ મુનિરાજોની પ્રચુર માત્રામાં કર્મોની નિર્જરા થાય છે. કારણ કે ગ્લાનીને જીતે છે અને ગ્લાનીને જીતીને એ મુનિરાજની મુજીને રાજાને સહાયક કરે છે. આજે મુનિરાજ હોય ને જેને તકલીફ પડેલી હોય છે તો એમને રંચ માત્ર પણ અસહાયપણાની અનુભૂતિ થવા દેતા નથી અને વૈયાવૃત કરવાથી શું થાય છે કે એમને પણ જે સંયમનું પાલન કરે છે, તો કે છે કે વૈયાવૃત્તિ કરીને એ પોતે પણ સંયમ મતલબ કે એ જેની વૈયાવૃત્તિ કરવામાં આવે છે એ મુનિરાજ પણ આરામથી સહજતાથી સંયમનું પાલન કરે તો એ સંયમના પાલનમાં સહયોગી થવા માટે આ પ્રમાણેની વૈયાવૃત્તિ કરે છે. પછી કીધું છે કે સર્વજ્ઞની આજ્ઞાનું પાલન કરવા માટે વૈયાવૃત્તિ કરે. સર્વજ્ઞ ભગવાનના શાસનની અંદર આગમની અંદર કહ્યું છે એટલા માટે એનું પાલન કરવા માટે, પછી નિર્દોષ રત્નત્રયનું દાન કરવા માટે એમનું વૈયાવૃત્તિ કરવામાં આવે છે. રત્નત્રયનું દાન એટલે કે એમનું સમજો કે રત્નત્રયથી એ ચ્યુત ન થાય. જેવો શરીરમાં પીડા આવે છે ત્યારે ઘણી તકલીફ પડે છે અને ઘણી તકલીફ વખતે ઘણા પરિણામો વિવર થાય છે. મરણકંડિકા નામનો ગ્રંથ છે, એ પણ મુનિરાજનું બહુ વિસ્તારથી બહુ જાડો ગ્રંથ અને બહુ વિસ્તારથી એની અંદર વર્ણન કર્યું છે કે જ્યારે તકલીફ પડે છે ત્યારે એમને ચિત્તની અંદર ખ્યાલ નથી રહેતો, તો ગમે ત્યારે ગમે તે સમયની અંદર એ મુનિરાજ આહાર બી માંગી લે છે, પાણી બી માંગી લે છે. સમાધિ મરણ કરતા વખતે ઘણી ઘણી તકલીફ પડી જાય છે તો એ વખતે પણ આહાર પાણી માંગી લે છે. તો એ વખતે આમ જે બાકીના જે મુનિરાજ છે તો એમને પ્રથમાન યોગની કથા સંભળાવશે અને ચિત્તને શાંત કરશે, નરકના દુઃખોનું વર્ણન બતાવશે અને ત્યાં આગળ કહેશે કે ભાઈ આ જીવ અનંત વાર નરકમાં ઉપજ્યો છે અને નરકની અંદર આ આહાર અને પાણી વગર જ એને કાઢ્યો છે. હવે અહીંયા આગળ મનુષ્ય પર્યાય ધારણ કરી છે, જિનેન્દ્ર ભગવાને બતાવેલું આ જિન લિંગ પણ જેને ગ્રહણ કર્યું છે તમે, અને તમે આવી ઊંચી જગ્યાએ આવી ગયા છો, માટે હવે અહીંયા આગળ થોડાક સમય માટે આવી આસક્તિ કરવી એ યોગ્ય નથી. તમે અહીંયા આગળ સ્વરૂપની વિશેષ રૂપથી સાધના કરશો તો ભવિષ્યની અંદર આ શરીર જ નહીં મળે. આ આ ભૂખ અને પ્યાસ જેને કહેવાય કે રોગ છે, તો કે છે કે રોગ જ મટી જશે એમ કરીને સારા સારા સંબંધ મતલબ કે વાક્ય બતાવીને એ મુનિરાજને પરિણામોમાં શાંત કરશે. અને બીજી વાત કે માની લો કે આહાર અને પાણીનો સમજો કે સમય હોય, એ વખતે એ જે મુનિરાજ સમાધિ મરણ કરે છે ત્યારે વિશેષ શિથિલતા જો એમને આવી જાય તો એમના માટે આહાર અને પાણીની પણ વ્યવસ્થા કરશે. જે બાકીના જે મુનિરાજ હશે તે સમજો કે નગર આદિમાં જઈને આહાર આદિ જેને કહેવાય કે મળે વિધિથી, તો એ પ્રમાણે સમજો કે શ્રાવક જોડે સમજો કે અહીંયા આગળ આવશે સંઘમાં, અને એ સમજો કે જે મુનિરાજ જે છે સમાધિ મરણ કરે છે તો એમને ત્યાં આગળ આહાર કરાવશે. અને એ દિવસે બાકીના જે મુનિરાજ છે તો સમજો કે એ એની અંદર એમની સાધના કરવા માટે એમને વૈયાવૃત્તિ કરવા માટે લાગેલા છે, એ મુનિરાજ એ દિવસે પોતે ઉપવાસ કરશે. અને જે મુનિરાજ સમાધિ મરણ કરે છે તો એમની શિથિલતા દૂર કરવા માટે એમને સમજો કે આહાર ઇત્યાદિ ગ્રહણ કરાવશે. તો આ પ્રમાણે અનેક પ્રકારની સ્ટાઇલ, અનેક પ્રકારની ત્યાં આગળ છે ભગવતી આરાધના ને બધા એની અંદર 48 મુનિરાજો સમજો કે જેને કહેવાય કે નિર્યાપક હોય એને એ કહેવાય છે, એ 48 મુનિરાજ હોય, ચાર ચાર મુનિરાજના ગ્રુપ બને છે અને એ બધા મુનિરાજ ઓછામાં ઓછા બે હોય અને વધારામાં વધારે 48 હોય. એવી રીતે સંઘની અંદર જે ક્ષપક હોય, ક્ષપક એટલે જે આ સમાધિ મરણ કરવા વાળા મુનિરાજ એને ક્ષપક કહેવામાં આવે, તો કે છે કે એ જ્યારે સમાધિ મરણ કરે છે તો એમની સેવાની અંદર આ બાકીના મુનિરાજોને કામ સોંપી લેવામાં આવે છે અને એ પ્રમાણે એ અનુસાર સમજો કે એની આત્માની સાધનામાં સહાયક થાય છે. એ પ્રમાણે ઘણા વિસ્તારથી એનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પ્રમાણે વૈયાવૃત્ત તપનું પણ પાલન જોવામાં આવે છે. હવે એક ખાસ અગત્યની વાત તો એ છે કે એક મુનિરાજ બીજા મુનિરાજની આ પ્રમાણે સમજો કે વૈયાવૃત્તિ તો કરે છે, પરંતુ શ્રાવક પણ વૈયાવૃત્તિ કરશે કે નહીં કરે, તો કે શ્રાવક પણ સમજો કે અનેક પ્રકારની વૈયાવૃત્તિ કરે છે. બીજું હવે સમજો કે આ તો આપણે અત્યારે મુનિરાજની મુખ્યતાથી આપણે એની ચર્ચા કરીએ છીએ. સમજવા જેવી વાત એ છે કે શ્રાવક પણ બીજા શ્રાવકની વૈયાવૃત્તિ કરશે કે નહીં કરે, તો કે છે કે આ શ્રાવક પણ પોતાના જે સાધર્મી છે તો એ બધા સાધર્મી પણ સમજો કે રોગાદી આવી જાય, સમજો કે એના પર બી આવી રીતે કોઈ ઉપસર્ગ આવી જાય, એમને બી કોઈ તકલીફ આવી જાય, તો અનેક પ્રકારની આપણા સાધર્મીઓને સહાયક કરવું, એના રોગાદી આવતા એમને પહોંચી જવું, ધર્મની કથા સંભળાવી અને એમને જેને કહેવાય કે નિર્ભાર કરવા, એમને શાંતિ અપાવી, એમની સેવા કરવી અને હાથ પગ દબાવવા, તો ઇત્યાદિ એ બધી પણ વૈયાવૃત્તિ જોવામાં આવે છે. કારણ કે આપણે તપ કીધા હતા ને, યથા યોગ્ય શ્રાવકે પણ એનું પાલન કરવું અને મુનિરાજ તો એનું પાલન કરે છે, તો શ્રાવક એનું પાલન કેવી રીતે કરશે કે ઘર ગૃહસ્થીમાં રહીને આ પ્રમાણે આપણા સાધર્મીઓ ઉપર, કુટુંબ પરિવારો ઉપર જ્યારે પણ આ પ્રમાણેની તકલીફ આવી પડે ત્યારે એ તકલીફને દૂર કરવા માટે કરવામાં આવતા જેટલા પણ જેવી રીતે થતા જે પણ પ્રયત્ન છે એ બધાને વૈયાવૃત્તિ કહેવામાં આવશે. હું તો એના માટે ખાસ કહું છું કે તમારે ત્યાં હવે કેવી અવસ્થા છે મને ખ્યાલ નથી, અહીંયા આગળ તો કોઈ બી સમજો કે અહીંયા આગળ સગાવાળો હોય અને સમજો કે કોઈ બી કુટુંબી હોય હોસ્પિટલમાં દાખલ થયો હોય તો બુદ્ધિપૂર્વક હોસ્પિટલનો દાદોડો ચડી જવો અને એની અંદર જેવું એ બધા જે તકલીફ જેને કહેવાય કે ભોગવે છે શરીરના માધ્યમથી, તો કે એનું નિરીક્ષણ કરવું અને એ પ્રમાણે વિચાર કરવો કે કાલે આ દિવસ પણ મારા પણ આવવા વાળા છે, માટે ખરેખર મારે પણ આ શરીર પ્રત્યેનું મમત્વ ભાવ ઘટાડવાનો અભ્યાસ અત્યારથી ચાલુ કરી દેવો જોઈએ. અને આવી રીતે સમજો કે જોવું તો એમાં થશે શું કે પોતાનું પણ નિરીક્ષણ થઈ જશે, આપણે જે સગા સંબંધી છે અથવા તો જે આપણા સાધર્મી છે અથવા તો કુટુંબ પરિવાર વાળા છે, તો કે છે કે એને પણ હોસ્પિટલમાં જઈને જેને કહેવાય કે એની પણ વૈયાવૃત્તિ આવી રીતે કરવું. કારણ કે જે રોગી છે જેને તકલીફ છે તો એના નિકટમાં આવતા એ રોગનું નિરીક્ષણ કરવાથી કાલે ઉઠીને અચાનક જો આપણને પણ રોગ આવી જશે ને, તો આપણે એ રોગ બધા પહેલે જો જોયા હશે તો આપણે એટલા બધા ભયભીત નહીં થઈ જઈએ. કારણ કે આપણે આ બધા અભ્યાસમાંથી જો નીકળ્યા હઈશું, તો કાલે ઉઠીને આપણે ત્યાં સમજો કે મને પોતાને સમજો કે આવી તકલીફ આવીને ઊભી રહી, તો આપણે સમજો કે એની અંદર એ દિવસોની અંદર શાંતિ અને ધૈર્યતા રાખવાની અંદર આપણામાં સક્ષમતા આવી જશે. માટે આ પ્રમાણે સમજો કે એક પોતાના માટે પણ અને એક સાધર્મી અથવા તો કુટુંબ પરિવાર માટે પણ જ્યારે પણ આવી પરિસ્થિતિ આવી જાય ત્યારે એ પ્રમાણે એ લોકોને મદદ કરવી, તો એ બધું પણ વૈયાવૃત્તિનું જ સ્વરૂપ કહેવામાં આવે છે. જો કે મુમુક્ષુની અંદર એમાં કહેવું પડે એવું હોય જ નહીં, અને સમજો કે એ કરી જ દેતો હોય. એમ હોવા છતાં પણ કદાચિત કોઈના એવી ટાઈપના પરિણામ હોય કે ઘરની અંદર સમજો કે વૃદ્ધ વ્યક્તિ હોય, આપણા જ ઘરની અંદર એવું ક્યારેક જોવામાં આવે છે, બધામાં નથી જોવા મળતું પણ ક્યારેક જોવામાં આવે, તો હવે સમજો કે સશક્ત ના હોય, મતલબ કે એ ચાલી ન શકે, ઉઠી ન શકે, પથારી પણ ગંદી હોય, તો એ વખતે ગ્લાની કર્યા વગર સમજો કે જેમ બને તેમ સમજો કે એ જીવને પણ સાતા પહોંચે, એને પણ બુદ્ધિપૂર્વક ધર્મ માર્ગમાં એનું જોડાણ થાય, એને પણ સમજો કે જેને કહેવાય કે એને પણ ખેદ ખિન્નતા ન થાય, એને સંકોચ ના થાય, એવી રીતે સમજો કે એ જીવને રાખવો, તો એ બધાને પણ વૈયાવૃત્તિ કહેવામાં આવે છે. જુઓ એનું માપદંડ તો એ પ્રમાણે છે કે જે પોતાના ઘર કુટુંબ પરિવારની વૈયાવૃત્તિ નથી કરી શકતો તે સાધર્મીઓની શું વૈયાવૃત્તિ કરશે, અને જે સાધર્મીની વૈયાવૃત્તિ નહીં કરે તે મુનિરાજોની વૈયાવૃત્તિનું શું વિચાર કરશે, તીર્થંકર ભગવાનની વૈયાવૃત્તિ શું વિચાર કરશે? તો કે એની અંદર જે પોતાના જ નિકટના સગા સંબંધી કુટુંબ પરિવારોની વૈયાવૃત્તિ કરી શકે છે તે જ આગળ સાધર્મી, સાધર્મીથી વ્રતિશ્રાવક, વ્રતિશ્રાવકથી મુનિજનોની એ પ્રમાણેની વૈયાવૃત્તિ આગળ કરી શકશે. નહીતર તો સમજો કે એને એવી જાતના પરિણામ જ નહીં બને. આ તો સમજો કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એવું છે, બાકી તો સમજો કે ચોથા કાળની અંદર તો હાલતા ચાલતા ગમે ત્યારે મુનિરાજના દર્શન થઈ જાય, અને મુનિરાજના દર્શન થતા જ શ્રાવક તો તરસે કે ક્યારે મુનિરાજ મળે અને ક્યારે હું એમની વૈયાવૃત્તિ કરું, ક્યારે એમની સાધનામાં હું સહાયક થાવ, તો એવી ટાઈપની ભાવના ભાવે, અને એવી ભાવના ભાવતા ભાવતા પોતે પણ સ્વયં જેને કહેવાય જ્યારે મુનિ દીક્ષા અંગીકાર કરે છે તો સ્વયં પોતે પોતાની પણ વૈયાવૃત્તિ કરી લે છે, અને એ પ્રમાણે જેને કહેવાય કે પોતે પણ એ પ્રમાણેના અભ્યાસમાંથી ગુજરેલો હોય છે એટલે આત્માની આરાધનામાં એને કોઈ પણ પ્રકારની તકલીફ જોવામાં આવતી નથી. આ પ્રમાણે આપણે વૈયાવૃત્તિનું પણ એનું સ્વરૂપ જોયું. કોઈને કઈ પ્રશ્ન હોય તો કે, નહીતર આપણે પછી આગળ વધીએ. હા, હવે આપણે આગળ પ્રાયશ્ચિત, વૈયાવૃત્તિ, હવે પારાયશ્ચિત, વિનય અને વૈયાવૃત્તિ ત્રણ થયા. હવે સ્વાધ્યાય, બરાબર ને? અચ્છા, બતાવશે એક સ્વાધ્યાય કોને કહેવાય, શું છે સ્વાધ્યાયનું સ્વરૂપ?
આપણે સ્વનું અધ્યયન કરીને એટલે કે જે તત્વ દ્રષ્ટિથી ચિંતન મનન ગોલન કરીને સ્વનું જે અધ્યયન થાય છે તે સાચો સ્વાધ્યાય છે.
બહુ સરસ, બરોબર છે. હા, બંને બરોબર છે, બરોબર ને? જો એક એનું પણ જેમ આ બધા જે તપ છે ને એમાં એની અંદર પણ નિશ્ચય સ્વરૂપ પણ છે અને એનું વ્યવહાર સ્વરૂપ પણ છે. તો સ્વાધ્યાયની અંદર એની સંધિ છૂટ પણ સ્વ પ્લસ અધિ પ્લસ આઈ ઇઝ ઇક્વલ ટુ સ્વાધ્યાય. ડોક્ટર સાહેબે દસરત્નના પુસ્તકમાં લખ્યું છે ને, સ્વ એટલે પોતાનું, અધિ એટલે કે, બરાબર કે નહીં? સ્વ અધ્યાય, તો કે પોતાનું જ્ઞાન પ્રાપ્ત કરવું તેને સ્વાધ્યાય કહેવામાં આવે છે. અને એવા જીવને બહારની અંદર આ જે વાંચવું, પૂછવું ઇત્યાદિ એના જે બધા છે ને, વાંચના, પૂછના, અનુપ્રેક્ષા, આમનાય અને ધર્મોપદેશ, આ એના પાંચ અંગની ચર્ચા આવે છે. કેવો મતલબ? તો કે છે કે એ બધાની અંદર સત્શાસ્ત્રોનું ચિંતન, મનન, વાંચન, ગોલન કરવું તે બધાને વ્યવહારથી સ્વાધ્યાય કહેવામાં આવે છે. હવે સમજો કે સ્વાધ્યાયની અંદર પરમાર્થ સ્વરૂપ તો સરળ છે કે હકીકતની અંદર આ જેટલો પણ વ્યવહાર છે તે તો પરમાર્થને પોષવા માટે જ જોવામાં આવે છે. જેટલું પણ રીડિંગ છે તે તો આત્મલાભની પ્રાપ્તિ અર્થે જ જોવામાં આવે છે. એ સ્વાધ્યાય વાસ્તવિકતામાં છે. તો જેની અંદર આત્મા પૃષ્ઠ થાય, જેમાં ભેદ વિજ્ઞાન વર્તે, જે પરિણતિમાં ભેદ વિજ્ઞાનની ધારા વર્તે વાસ્તવિકતામાં, તો તે જ સ્વાધ્યાય છે, હકીકતની અંદર છે. જો એના કેટલાક બિંદુ આપણે જોઈએ. એકચ્યુઅલી તો એક થિયરી સ્વાધ્યાય જોવામાં આવે છે અને એક પ્રેક્ટિકલ સ્વાધ્યાય જોવામાં આવે છે. થિયરી સ્વાધ્યાયની અંદર આપણા જે આગમો જે રચેલા છે તે આગમોના માધ્યમથી જેને કહેવાય કે એનો સ્વાધ્યાય કરવો, રીડિંગ કરવું, તે તો બધું થિયરી થઈ જશે. હવે પ્રેક્ટિકલ સ્વાધ્યાય શું છે? કે પ્રેક્ટિકલ સ્વાધ્યાય એને કહેવાય કે જે થિયરી કરીને પછી જ્યારે બનતા પ્રસંગોની અંદર, જીવનના બનતા પ્રસંગોની અંદર કસાયોથી પોતાના આત્માને પાછો વાળવો, તે હકીકતની અંદર પ્રેક્ટિકલ સ્વાધ્યાય છે. આ એકદમ ઇમ્પોર્ટન્ટ વાત છે, ખ્યાલ આવે કે નહીં? કસાયોથી પાછો વાળવો એટલે શું? અત્યારે બહુ સમજો, અત્યારે પરમાર સ્વરૂપની અપેક્ષા એ બી હું ચર્ચા નથી કરતો. પરમાર સ્વરૂપમાં તો વિતરાગ ભાવ પ્રગટ કરવો તે સ્વાધ્યાય છે, એ તો બરોબર છે. પરંતુ એવા જીવને જેને આવો વિતરાગ ભાવ પ્રગટ થયો છે, તે લૌકિક જીવનની અંદર પણ અનેક પ્રકારના એને પણ કર્મના ઉદય જોવામાં આવે છે, અનેક પ્રકારની ચિત્ર વિચિત્ર ઘટનાઓ જોવામાં આવે છે. તો આવી ચિત્ર વિચિત્ર ઘટનાઓના કાળમાં પણ જેને કહેવાય કે પોતાને જ્ઞાનનું ઘે બનાવવું, શાંત ભાવે સહન કરવું, એની અંદર જોડાવું નહીં, તો એ બધું પણ સ્વાધ્યાયનું, ખરેખરમાં તો એ સ્વાધ્યાયનું સ્વરૂપ એ છે. કોઈ પણ ઘટના બની તો એ વખતે એનો ગેરરૂપથી જાણવા વાળો રહે તો અસલની અંદર એ હકીકતની અંદર સ્વાધ્યાય છે. અને પ્રત્યેક સમયે ગેરરૂપથી જાણવા વાળો રહીને કરે શું? કે આત્માને એ બધી પરિસ્થિતિઓથી પાછો વાળે અને ભેદ વિજ્ઞાન પૂર્વક અંતર્મુખ થવાનો જેટલો પણ પ્રયત્ન છે તે અસલની અંદર સ્વાધ્યાય છે. અને એની પુષ્ટિ માટે, ચિત્તને બનાવવા માટે, ત્યાં સુધી પહોંચવા માટે, ચિત્તને સ્થિર કરવા માટે જે બુદ્ધિપૂર્વક જીનવાણીનું વાંચન, ચિંતન, મનન, શ્રવણ અથવા તો સત સ્વરૂપને સમજવા માટે ઇત્યાદિ જે ચિંતન, મનન, વાંચન કરવામાં આવે છે, તો તેને પણ સ્વાધ્યાય કહેવામાં આવે છે. જો આપણું જે જીનાગમ છે ને, એ કેટલા અનુયોગની અંદર ગૂંથાયેલું છે? બરોબર છે. પ્રથમાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ. હવે આ ચારેય અનુયોગનું તાત્પર્ય શું છે? વિતરાગતા છે. હવે આ કર્ણાનુયોગ, હવે આપણે હવે એક એક સમજીએ કે કર્ણાનુયોગનો સ્વાધ્યાય કરવો એટલે શું, ચરણાનુયોગનો સ્વાધ્યાય કરવો એટલે શું. તો હવે ચરણાનુયોગનો સ્વાધ્યાય કરવો એટલે રત્નકરણ શ્રાવકાચાર વાંચ્યો, એ ચરણાનુયોગનો સ્વાધ્યાય, એ તો વાત સાચી છે, પણ એ થિયરી સ્વાધ્યાય છે. હવે પ્રેક્ટિકલ સ્વાધ્યાય શું છે? કે ચરણાનુયોગની અંદર જે જે વચનો આચાર્ય ભગવંતોએ કયા છે, તો કે છે કે એ બધા વચનોનું હકીકતમાં પાલન કરવું તે ચરણાનુયોગનો સ્વાધ્યાય છે. દાખલા તરીકે એક લીટી આવી કે અનિતિ, અન્યાય અને અભક્ષનો ત્યાગ કરવો જોઈએ. તો આ લીટી વાંચી એ તો થિયરી સ્વાધ્યાય થયો, પરંતુ જીવનમાંથી અનિતિ, અન્યાય અને અભક્ષનો ખરા અર્થની અંદર ત્યાગ કરવો, તે જ વાસ્તવિકતામાં ચરણાનુયોગનો સ્વાધ્યાય કહેવામાં આવશે. હકીકતની અંદર સ્વાધ્યાય તો પ્રેક્ટિકલ એ છે, કારણ કે એ લીટી વાંચી હતી શેના માટે? તો ખાલી માત્ર ક્ષયોપશમ જ્ઞાનની અંદર ધારણા બનાવવા માટે તો નથી વાંચી, કારણ કે એકલી ધારણા કોઈ પણ ફલદાયી થતી નથી. સાંભળજો, જીનાગમનો ગમે તેટલો અભ્યાસ આપણે કરીએ, પરંતુ ખાલી એ ધારણા જ્ઞાન સુધી સીમિત રહે તો ખરેખર એનું ફળ મળતું નથી. ઠીક છે, એ વખતે તમે અન્ય કસાયોથી હટીને અહીંયા આગળ ચિત્ત લગાવ્યું છે તો થોડું ઘણું પુણ્ય બંધાય, પણ એનાથી આત્માને શું લાભ થાય? આત્માનો લાભ તો વિતરાગ ભાવ પ્રગટ થાય, અંદરમાં વાસ્તવિક શાંતિ પ્રગટ થાય, પોતાના આત્માની ઓળખાણ થાય, એ વાસ્તવિકતામાં આત્માનો લાભ છે. તો આ જીનાગમના માધ્યમથી તો એ ફળ આવવું જોઈએ કે જેનાથી મારો આત્મા શાંતિને અનુભવે. તો એ શાંતિનો અનુભવ ક્યારે થાય? કે જ્યારે આ ચાર અનુયોગના માધ્યમથી એ માર્ગ ઉપર ચાલશે ત્યારે શાંતિનો અનુભવ થશે. તો ચરણાનુયોગની અંદર લખેલા વચનોને જીવનની અંદર ઉતારવા, તો હકીકતની અંદર એ સ્વાધ્યાય છે. જુઓ, કોઈ શ્રાવક જીવ છે, અસંયમી જીવ છે, હવે એને સમજો કે ચરણાનુયોગનો સ્વાધ્યાય કરે છે, અને ચરણાનુયોગનો સ્વાધ્યાય કરતા કરતા પોતાના પરિણામોની અંદર જીવો પ્રત્યે એટલે બધી કરુણાનો ભાવ આવી ગયા, જીવ દયાના એટલા વિશેષ ભાવ આવી જશે, તે અણુવ્રતનું પાલન કરવા લાગી જશે. તો એ પ્રમાણે અણુવ્રતોનું પાલન કરવું તે ચરણાનુયોગનો સ્વાધ્યાય છે. ઓર સમજો, એની વિશુદ્ધિ વધી અને વિશુદ્ધિ વધતા વધતા ઓર જેને કહેવાય મહાવ્રતનું પાલન કરવા લાગી જાય, તો કે છે કે એ ચરણાનુયોગનો સ્વાધ્યાય છે. આમ જેને કહેવાય કે પ્રેક્ટિકલ જીવનની અંદર કહેવામાં આવતી વાતોને ઉતારવી, તે જ અસલની અંદર ચરણાનુયોગનો કે ચારે અનુયોગનો સ્વાધ્યાય કહેવામાં આવે છે. હવે કર્ણાનુયોગનો સ્વાધ્યાય શું છે? કર્ણાનુયોગની અંદર શું બતાવે છે? ખોલે ખ્યાલ છે કર્ણાનુયોગમાં શું બતાવે છે? બીજું કર્મની થિયરી માં શું બતાવે છે?
જીવના પરિણામ થી કેવા કર્મો થાય છે અને કઈ રીતે.
બહુ સરસ. કે જીવોના જેવા જેવા પરિણામ થાય છે, તો જેવા જેવા પરિણામો આવા તું કરે છે, આવું આવું બંધ થાય છે, અને આગળ જતા તે કહે છે કે આવું તારે ફળ ભોગવવું પડશે. તો કહે છે કે આ પ્રમાણે સમજો કે એક લીટી વાંચી, તો આ પ્રમાણે સમજો કે કર્ણનયોગનો સ્વાધ્યાય કર્યો તો હવે જ્ઞાનમાં ઇન્ફોર્મેશન તો લઈ લીધી, પરંતુ આ વચન વાંચવાની સાથે એ પરિણામ જ ઉત્પન્ન ન કરવા, એવા ખોટા પરિણામ ઉત્પન્ન ન કરવા, અસલની અંદર એ જ ખરા અર્થમાં કર્ણનયોગનો સ્વાધ્યાય છે. ભાઈ કર્મ બતાવે છે શાના માટે? કર્મનું સ્વરૂપ બતાવવામાં આવે છે વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે. જીવ સંસારથી ભયભીત થાય, આ પાંચ ઇન્દ્રિયના વિષય ભોગોથી પાછો હટે અને ચિત્તમાં સમજો કે એકાગ્રતા લાવીને પોતાના આત્માનું કામ કરે, એટલા માટે આ બહારમાં જેટલું પણ જોવામાં આવે છે, જેની વેટલી આ શરીરના સંયોગની સાથે બહારના સંયોગમાં જે પણ કંઈ જોવામાં આવે છે, બધું એ ફળ ભોગવી રહ્યું છે. તો કે છે કે ફળોનું જ્ઞાન કરાવીને, ત્યાંથી વૈરાગ્ય ઉપજાવીને અને આત્મા તરફ લઈ જવું, તે જેને કહેવાય લઈ જાય છે, તે કર્ણનયોગનો સ્વાધ્યાય કહેવામાં આવે છે. હવે પરિણામોનું સ્વરૂપ તો વિચારે, અથવા તો પરિણામોના સ્વરૂપનું તો જ્ઞાન કરે, અને એ કસાયોથી જો પાછો ન હટે તો કે છે કે એને ખરેખર કર્ણનયોગનો સ્વાધ્યાય કહેવામાં આવતો નથી. માટે કર્ણનયોગનું સ્વાધ્યાયનું ફળ તો શું આવવું જોઈએ? કે પરિણામોમાં વિતરાગતા પ્રગટ થવી, પરિણામોમાં વૈરાગ્ય ભાવ થવો, સંસારથી ઉદાસીન ભાવ થવો. તો કે છે કે એ હકસીલમાં કર્ણનયોગનો સ્વાધ્યાય જોવામાં આવે છે. પ્રથમાનયોગમાં શું બતાવે છે? બહુ સરસ. જ્ઞાની પુરુષોના જીવન ચરિત્ર વાંચીને આપણને શું ફાયદો થાય? શું એને પણ સ્વાધ્યાય કહેવાય? કહેવાય તો આપણે એમાંથી તારવણી શું કાઢવી? કે જ્ઞાની પુરુષોના જે જીવન ચરિત્ર વાંચવાથી આપણને એ શિક્ષા મળે છે, આપણને બળ મળે છે. તો વાંચીએ છે કે જુઓ, આ જ કમટ તો અત્યારે આટલો બધો વેર ધારણ કર્યો છે, પારસનાથના જીવ પર આટલો બધો ઉપસર્ગ કર્યો, તો હવે આ જ કમટ આગળ જઈને સુધરીને સમ્યક દ્રષ્ટિ થાય છે. વિચાર તો કરો, વિચાર. હા, આવી રીતે કેટલીય કથાઓ આવે છે જેને કહેવાય કે કેટલાય પાપ કરેલા હોય છે અને એ જ ભવની અંદર એ જ પાપી જીવ બધા પાપો છોડીને સમ્યક દર્શન ગ્રહણ કરે છે, મુનિ દશા અંગીકાર કરે છે અને જેને કહેવાય કે મોક્ષ પદને પ્રાપ્ત થાય છે. તો આમ આ જ પાપી જીવ પોતાનું પાપ છોડીને ધર્મ માર્ગમાં લાગીને ધર્માત્મા થઈ જાય છે. તો આવું વાંચન કરીને પોતાના પરિણામોની અંદર આવી રીતે જેને કહેવાય કે વીર્ય વધારવું, બીજા મહાપુરુષોનું જીવન ચરિત્ર વાંચીને પોતાની પરિણતિમાંથી પ્રમાદને દૂર કરવો અને આ ધર્મ પ્રત્યે ઉત્સાહ વધારવો, વીર્યને ઉછાળ કરવો અને પોતાને પણ આ માર્ગની અંદર પ્રયાણ કરવો, તે હકીકતની અંદર પ્રથમાનયોગનો સ્વાધ્યાય છે. 24 તીર્થંકરના પુરાણો વાંચીએ છીએ આપણે, મહાવીર સ્વામી ભગવાનનું જીવન ચરિત્ર વાંચીએ, આદિનાથ ભગવાનનું જીવન ચરિત્ર વાંચીએ, ભરતરાજનું જીવન ચરિત્ર વાંચીએ, એ બધામાંથી આપણને શું મળે છે? આપણને પોતાના આત્માનું કામ કરી લેવા માટેની જેને કહેવાય કે એક નોટિસ મળે છે. અને જો આવી રીતે નથી કરતો તો જુઓ આ કેવા કેવા જીવો કેવી કેવી જગ્યાએ ચાલ્યા ગયા, કેવા કેવા નરકના દુઃખો ભોગવી રહ્યા છે. તો આવી રીતે પ્રથમાનયોગનો સ્વાધ્યાય કરીને પણ પોતાના જીવનને ધર્મ માર્ગમાં લગાવવું, તે પ્રથમાનયોગનો સ્વાધ્યાય કહેવામાં આવે છે. અને દ્રવ્યાનયોગનો સ્વાધ્યાય શું છે? દ્રવ્યાનયોગમાં શું કરવાનું હોય છે?
આત્મા વિશે જાણીને પછી વિતરાગતા પ્રગટ કરવાની.
દ્રવ્યાનયોગના સ્વાધ્યાયથી 6 દ્રવ્યનું જ્ઞાન કર્યું, 7 તત્વનું જ્ઞાન કર્યું. હવે 6 દ્રવ્ય અને 7 તત્વનું જ્ઞાન કરીને શું કરવાનું છે? કે 6 દ્રવ્ય અને 7 તત્વનું જ્ઞાન કરીને ભેદ વિજ્ઞાન કરવાનું છે કે આ 6 દ્રવ્યમાં પણ સારભૂત આત્મદ્રવ્ય તો હું છું. આ 7 તત્વની અંદર સારભૂત તત્વ કયું છે? કે શુદ્ધ જીવાસ્તિકાય, તે શુદ્ધ તત્વ, તે સારભૂત તત્વ છે. આમ પોતાના આત્માની મહત્તા લાવી અન્ય પદાર્થ, અન્ય દ્રવ્ય એ બધાની તો ગૌણતા અને ભગવાન આત્માની મુખ્યતા લાવવી, તે હકીકતની અંદર આ દ્રવ્યાનયોગનો સ્વાધ્યાય કરવામાં કહેવામાં આવે છે. આ પ્રમાણે વાંચન કરવું તે તો થિયરી છે, અને વાંચન પૂર્વક જીવનની અંદર એને એપ્લાય કરવું તે પ્રેક્ટિકલ સ્વાધ્યાય જ ખરા અર્થમાં સ્વાધ્યાય છે. તે સ્વાધ્યાયનું ફળ શું છે? સર્વજ્ઞ ભગવાન કહે છે સ્વાધ્યાયનું ફળ કેવળ જ્ઞાન છે. કે જે થોડોક પણ સ્વાધ્યાય કરે છે તો એના જ્ઞાનની અંદર સમજ આવે છે અને સાચી સમજણથી એના દુઃખ દૂર થાય છે, સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે અને અલ્પજકાળમાં જીવ મુક્ત દશાને પ્રાપ્ત થાય છે. માટે સ્વાધ્યાય સમાન બીજું ખરેખર સર્વોત્કૃષ્ટ તપ જો હોય તો એ સ્વાધ્યાય જોવામાં આવે છે. તો આમ સ્વાધ્યાયથી જીવને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જુઓ, એક સમ્યક જ્ઞાન ચંદ્રિકા છે ટોડરમલજીની, એની અંદર સ્વાધ્યાયની મહિમા બતાવતા પોઈન્ટ પણ બતાવવા મળ્યા, યાદ આવ્યા મને, કે એની અંદર સ્વાધ્યાયના મતલબ કે ફાયદા બતાવ્યા છે કે સ્વાધ્યાય કરવાથી જેને કહેવાય કે આગામી કાળમાં ફાયદા થાય છે એ તો થાય છે, પરંતુ કે છે કે તાત્કાલિક ફાયદા શું, ખ્યાલ આવે છે કે નહીં? કે સ્વાધ્યાય કરીએ છીએ જે વખતે, આપણે સમજો કે થિયરી પ્રેક્ટિકલ આપણે જે વખતે સ્વાધ્યાય કરીએ, આપણે આ ચિત્તને અહીંયા આગળ લગાવીએ છીએ બુદ્ધિપૂર્વક, અન્ય વિષય કસાયથી હટાવીને ચિત્તને જ્યારે અહીંયા લગાવ્યું તો કે છે કે એનાથી આપણને ફાયદો શું થાય છે? તો કે જે વખતે આપણે સ્વાધ્યાય કરીએ છીએ એ જ વખતે ક્રોધાદી કસાયોની મંદતા થઈ જાય છે. જો આ બિલકુલ પ્રેક્ટિકલ છે, તમે સમજો જરા, તમે જે વખતે સ્વાધ્યાય વાંચો છો એ વખતે બોલો કસાયની તીવ્રતા ખ્યાલમાં આવે છે કે મંદતા ખ્યાલમાં આવે છે? બલકી કસાયની તીવ્રતાની અંદર સ્વાધ્યાય કરવાનું સૂચશે જ નહીં આપણને, પણ જ્યારે કસાયની મંદતા જ્યારે ઉપયોગ સમજો કે આ ચિત્ત આની અંદર લાગે છે ત્યારે સર્વ પ્રકારની આપણી જે કસાય છે ક્રોધ માન માયા લોભ એ બધી શાંત શાંત થઈ જાય છે. કહેવાનો મતલબ આ તાત્કાલિક ફાયદાની અપેક્ષાએ વાત ચાલે છે. સમજો કે પરંપરાએ ફાયદો થાય છે એ તો થાય જ છે, પણ તાત્કાલિક આ જીવને શું ફાયદો થયો? તો કે છે કે આ ક્રોધાદી કસાયો છે તે શાંત થઈ જાય છે. પછી સમજો એ જ વખતે જ્યારે તમે સ્વાધ્યાય કરો છો તો એ વખતે પાંચ ઇન્દ્રિયમાંથી કઈ ઇન્દ્રિયોમાં પ્રવર્તો છો? અશુભની અપેક્ષાએ વાત ચાલે છે. બોલો, જે ખાતા ખાતા તમે સ્વાધ્યાય કરો કે ના કરો? પોઈન્ટ સમજાય છે જે કહેવા માંગીએ છે? બોલો, ટીવી જોતા જોતા આપણે સ્વાધ્યાય કરીએ કે ના કરીએ? અથવા કોઈ સોંગ સાંભળતા સાંભળતા આપણે સ્વાધ્યાય કરીએ કે ના કરીએ? આવી રીતે જેને કહેવાય કે પાંચે ઇન્દ્રિયના વિષયોમાં જે અશુભ પ્રવૃત્તિ હતી તે બધી જેને કહેવાય કે રોકાઈ જાય છે. આ તાત્કાલિક સ્વાધ્યાયનું ફળ. આ જુઓ કેટલા બધા કર્મબંધથી બચી જાય છે. જેટલો સમય સ્વાધ્યાયમાં જાય છે તેટલો સમય કેટલા કર્મો અશુભ કર્મોથી એ બચી જાય છે એ તાત્કાલિક આ ફળ બતાવી રહ્યું છે. કહેવાનો મતલબ એ વખતે કસાયો મંદ થઈ ગઈ, પાંચ ઇન્દ્રિયોના વિષયોથી જેને કહેવાય કે નિવૃત્તિ થઈ ગઈ એ વખતે વિવક્ષિત ટાઈમ વખતે. પછી આપણું મન કેવું હોય છે? અત્યંત ચંચળ હોય છે. ઘડીકમાં અહીંયા જાણે, ઘડીકમાં આને જાણે, ઘડીકમાં આને જાણે, એમ કુદાકૂદ 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 કરીએ છીએ. પરંતુ જ્યારે આપણે સ્વાધ્યાય કરીએ છીએ, જ્યારે કોઈ એક પર્ટિક્યુલરલી વિષયને લઈને એની અંદર ઉપયોગને લગાવીએ છીએ ત્યારે એ વખતે આપણો ઉપયોગ પણ એકાગ્ર થાય. બોલો છે કે નહીં? કેમ કોઈ અત્યારે સમજો કે આપણે સ્વાધ્યાય જ કરીએ છીએ તો તમારો અત્યારે ઉપયોગ અહીંયા આગળ કોન્સન્ટ્રેટ થાય છે કે નહીં? તો અહીંયા આગળ જ્યારે ઉપયોગ લાગે છે તો બીજી કોઈ પણ જગ્યાએ અત્યારે ઉપયોગ લાગ્યો નથી, તો જેને કહેવાય કે એટલી ચંચળતા ઓછી થઈ એટલી અહીંયા આગળ એ ઉપયોગની અંદર સ્થિરતા આવતી જાય છે. ભલે અત્યારે આ ભલે બુદ્ધિપૂર્વક તમે સાંભળો છો, પરંતુ એ વખતે જીન વચન જ્યારે સાંભળો છો તો ચિત્તમાં એ સંબંધીની એકાગ્રતા જોવામાં આવે છે. અન્ય જે બીજી બધા વિષયોને જ્યારે આપણે ઉપયોગ ભમાવીએ છીએ વિષયોમાં ત્યારે જેને કહેવાય કે ઘણા પ્રકારની ચંચળતા જોવામાં આવે છે, એના કરતાં તો અહીંયા આગળ મન શાંત થઈને એકાગ્ર થાય છે. જો બીજો ફાયદો, એ વખતે બોલો પાંચ પાપમાંથી કયું પાપ થાય છે? હિંસા કરો છો, ચોરી કરો છો, જૂઠું બોલો છો, પરિગ્રહની વાસનાનું સેવન કરો છો, અભ્રમના ભાવ કરો છો. બોલો, સ્વાધ્યાય વખતે પાંચ પાપમાંથી કેટલા પાપ થાય? તો બધા પાંચે પાંચ પાપોથી બચી જાય છે. જો એક 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 ફાયદા બતાવ્યા છે. તો કે છે કે હિંસાદી પાંચે પાપોથી એ વખતે પણ આ જીવ જેને કહેવાય કે બચી જાય છે, એટલે ખોટા કર્મો બાંધવાના પણ ત્યાં આગળ અટકી જાય છે. બીજું, આપણી પાસે અત્યારે જ્ઞાન કેટલું છે? અલ્પ. મતિશ્રુત જ્ઞાન છે ને, અલ્પ જ્ઞાન છે. હવે અલ્પ જ્ઞાન હોવા છતાં પણ સ્વાધ્યાયના માધ્યમથી બોલો ત્રણ લોકના પદાર્થોને બેઠા બેઠા આપણે જાણી લઈએ છીએ કે નહીં? ભલે પરોક્ષ રીતે, પ્રત્યક્ષ રૂપમાં નહીં. પ્રત્યક્ષ રૂપમાં તો કેવલી ભગવાન જ જાણે, સમ્યક દ્રષ્ટિ પણ ના જાણે, સમ્યક દ્રષ્ટિ સાધક પણ ના જાણે, કેવલી ભગવાન જ જાણે. પરંતુ અહીંયા આગળ બેઠા બેઠા આપણા મતિશ્રુત જ્ઞાનમાં માની લો કે કર્ણનિયોગનો કોઈ એક વિષય આવ્યો અને ત્રણ લોકના સ્વરૂપનું વર્ણન કરવાનું આવ્યું, તો ત્રણ લોકને બેઠા બેઠા બોલો અહીંયા આગળ બેઠા બેઠા ચિત્તની અંદર જ્ઞાન ઓછું હોવા છતાં પણ એને પરોક્ષ રૂપથી આગમના માધ્યમથી આપણે જાણી લઈએ છીએ કે નથી. ત્રણ લોકના પદાર્થોની અહીંયા આગળ એને જાણકારી બેઠા બેઠા થઈ જાય છે. આ સ્વાધ્યાય કરવાનું ફળ વિચાર કરો તમે. પછી હે ઉપાદાની ઓળખાણ થાય છે, મારા માટે હિતકારી શું છે, મારા માટે અહિતકારી શું છે. કારણ કે એ તો મેઇન છે, સ્વાધ્યાયનો બેસ તો આ હે ઉપાદેની ઓળખાણ છે. તો આ જેટલો જેટલો જેમ જેમ સ્વાધ્યાય વધતો જાય છે તેમ તેમ ચિત્તની અંદર એક નિર્ણયની ભૂમિકા બને છે કે ખરેખર કરવા લાયક શું છે, છોડવા લાયક શું છે, ગ્રહણ કરવા લાયક શું છે, એમ એ પદાર્થોનો નિર્ણય પાક્કો ઠોસ થાય છે એ જ વખતે, કહેવાના તો સ્વાધ્યાય વખતે. અને પછી ફાયદો શું છે કે આ જે પોતાનો પરિણામ જે છે તે આત્મસન્મુખ થવા, વારંવાર વારંવાર ચિત્તને ઉપયોગને પાછો બુદ્ધિ સમજો ચંચળ થાય તો ઉપયોગને શાસ્ત્રમાં લગાડી, વળી પાછી શાસ્ત્રમાંથી હટાવીને આત્મા તરફ લગાડી, વળી પાછી ત્યાં આગળ બહારમાં ગયો તો શાસ્ત્રમાં લગાડી, વળી પાછી ચિત્તને સમજો કે આત્મા તરફ લગાડી. તો આમ વારંવાર આત્મ સન્મુખતા થવાનો અભ્યાસ પ્રેક્ટિકલ સ્વાધ્યાયથી, મતલબ કે એ જ વખતે એ જ સમયે સ્વાધ્યાયથી આપણને જોવામાં આવે છે. સમજો જરા, ઉપયોગને અંતર્મુખ કરવો, પાછો ફરીથી પાછો બહાર ગયો, વળી પાછો અંતર્મુખ કરો. તમે કેટલા કલાક વાંચો છો એ અગત્યનું નથી, દિવસની અંદર કેટલા કલાક વાંચો છો એ અગત્યનું નથી, પરંતુ તમે જેટલું પણ વાંચો છો એ વખતે આત્માને પકડવાનો પુરુષાર્થ કેટલો વધે છે, સ્વરૂપને સમજવાનો પુરુષાર્થ કેટલો છે, આ વિરક્તિ લાવવાનો પુરુષાર્થ કેટલો વધે છે, તો કહે છે કે એ બધું ઇમ્પોર્ટન્ટ વધારે છે. ઘણું બધું ટર્નઓવર ઇમ્પોર્ટન્ટ નથી, પ્રોફિટ ઇમ્પોર્ટન્ટ છે. ખ્યાલ આવે કે નહીં? જેમ કોઈ બિઝનેસ કરે તો કહે છે કે કેટલું ટર્નઓવર કર્યું, તો કહે છે કે ટર્નઓવર થી લેવા દેવા નથી, તમારો પ્રોફિટ કેટલો છે એ ઇમ્પોર્ટન્સ છે. એમ તમે કેટલા કલાક વાંચો છો એ ઇમ્પોર્ટન્સ નથી, પણ તમે જેટલો પણ સમય સ્વાધ્યાય માટે કાઢો છો એટલા સમયની અંદર તમારો આત્મા પુષ્ટ થયો કે નહીં, તમને તમારા આત્માની મહિમા આવી કે નહીં, તમને ભોગોતી અરુચિ થઈ કે નહીં, તો કે છે હસલમાં એ ખરેખર ઇમ્પોર્ટન્ટ છે. અને એના બળે તમારો આગળના કલાકો પણ વધશે, સમય પણ વધશે, અને આત્માની સાધના પણ તમારી એ પ્રમાણે થતી જોવામાં આવે. ખ્યાલ આવે છે ને? એટલે આ પોઈન્ટ પણ આપણે ધ્યાન રાખવું. સ્વાધ્યાય કરવો, જુઓ આની અંદર છલ ગ્રહણ ન કરવું. આની અંદર જેટલો બને એટલો થિયરી પણ, થિયરી અને પ્રેક્ટિકલ જેટલો સમય આમાં આપીએ ને એટલો ઓછો છે, સમજો. બરોબર ને? એટલે આમાંથી એ ના કાઢી લઉં કે ભાઈ હું ભલે આખા દિવસમાં 15 મિનિટ જ વાંચું છું પણ મનપૂર્વક વાંચું છું, તો એમ નહીં. કહેવાનો તાત્પર્ય અને આશય સમજવો જોઈએ, આપણું લક્ષ્ય સમજવું જોઈએ કે ખરેખર હું આ જે બી ક્રિયા કરું છું તો આ ક્રિયામાં મારો આત્મા પુષ્ટ થાય તો આ ક્રિયા ફલદાયી છે, અને જો આની અંદર મારો આત્મા પુષ્ટ નથી થતો તો આ તો બધું એકલું ક્રિયાકાંડ છે. ઘડિયાળના કાંટે તો સ્વાધ્યાય થાય નહીં. ઘડિયાળની અંદર નિયમ લઈ લીધો હોય કે ભાઈ અડધો કલાક તો સ્વાધ્યાય કરો, હવે ચિત્તની અંદર તો એમ હોય કે અડધો કલાક ક્યારે પતે અને હું ઊભો થઉં, તો કે છે કે એ બધા ખરેખર એ સ્વાધ્યાય નથી, એ તો ઉપરથી આકુરતાના પરિણામ છે, જેને કહેવાય પોતાને છેતરવાના ધંધા છે. એમ નહીં કે પોતાને ચિત્તની અંદર ગંભીરતા લાવીને, વૈરાગ્ય જગાવીને, અને જેટલો પણ સમય મળે, હું કહું છું ભલે ગમે તેટલા બિઝી હોઉં, જગતની અંદર કોઈ પણ વ્યક્તિ ગમે તેટલો બિઝી હોય પણ એને પોતાને પોતાના માટે પણ જો એ સમય ન કાઢી શકે તો એનાથી મોટો બીજો દરિદ્રી કયો કહેવાય? વિચાર કરો. એમ ગંભીરતા લાવીને અવશ્ય સ્વાધ્યાય, થિયરી, પ્રેક્ટિકલ બધું આપણે કરવું જોઈએ. અને બીજો ફાયદો, જેમ જેમ તમારું જ્ઞાન વધશે, તમારી જિજ્ઞાસા વધશે, જેમ જેમ સ્વાધ્યાય વધતો જશે તેમ તેમ તમને અંદરમાં આનંદ આવતો જશે. આ ઓલો આનંદ ન સમજો પણ એક સ્વાધ્યાયનો આનંદ આવતો જશે. કેમ ખબર છે? કારણ કે તમને સ્વાધ્યાયના માધ્યમથી સમાધાન થશે. જો એક વાત છે કે જેટલું પર્સનલ વાંચનથી જે સમાધાન અને જે સંતોષ થશે તેટલું તમને, તમે ગમે તેટલાના પ્રવચન સાંભળી લેશો, મારી વાત બરોબર જરા સમજો, ગમે તેટલા બીજાના માધ્યમથી તમે પ્રવચનો સાંભળી લેશો ને તો એ સંતોષ નહીં થાય જેટલો તમે વ્યક્તિગત પર્સનલી સ્વાધ્યાય કરશો. તમે શું કીધું, ખ્યાલ આવે છે બધાને? તમને જે સંતોષ પોતે વાંચશો અને કરશો ને એ તમે ગમે તેનું ગમે તેટલું વાંચશો ને તમે, તો પણ એ સંતોષ નહીં થાય જેટલું તમે પોતે પોતાની જાતે વાંચશો. કેમ ખબર છે? કારણ કે એનાથી કોન્ફિડન્સ એક અલગ આવશે. જો આજે કોઈ પણ એક વાત તમે મારા માધ્યમથી તમે જાણી, હવે તમે કોઈને બીજાને બતાવો છો અને તમે પોતે જ જાતે વાંચી અને બીજાને બતાવો છો, બોલો બંનેની અંદર કોન્ફિડન્સ વધારે શેમાં આવશે? છે ને કે નહીં, પ્રેક્ટિકલ કહેવાનો મતલબ બિલકુલ પ્રેક્ટિકલ વાત છે કે નહીં? તો કે છે કે બીજાના માધ્યમથી આપણે જે સમજીએ છીએ ને એને ગાઈડલાઇન્સ તરીકે સમજવું, પરંતુ વ્યક્તિગત સ્વાધ્યાયની અંદર રંચ માત્ર પણ કમી ન આવી જોઈએ. જેટલો જેટલો વ્યક્તિગત સ્વાધ્યાય વધશે એટલો કોન્ફિડન્સ વધશે, નવા નવા પ્રમેય બી મળશે, અને જેમ જેમ નવા નવા પ્રમેય મળતા જશે તેમ તેમ અવશ્ય આનંદની પણ પ્રાપ્તિ થશે, મન પ્રફુલ્લિત રહેશે, નવા નવા વિચારો આવશે, જગતની અંદર જેટલી પણ ઘટના બનશે એને સહજતાથી લેવાનો એક અભ્યાસ થઈ જશે. તમને તો એમ લાગશે કે જાણે મોક્ષ માર્ગ તો ખરેખર આ રમતની વસ્તુ છે, હું જ આને પ્રાપ્ત કરી શકું, હું જ મુનિ દીક્ષા અંગીકાર કરી શકું ને હું જ ભગવાન બની શકું, આમાં કોઈ નવીનતા છે જ નહીં, એમ તમને હાથ વેતની અંદર થોડા સ્વાધ્યાયની અંદર તમને લાગી જશે, તમારો એટલો બધો પુરુષાર્થ ઉપડી જશે. એમ પોતે જેને કહેવાય કે આ મામલાની અંદર પણ ઇન્ડિપેન્ડન્ટ રહીને જેને કહેવાય કે જેટલો બને એટલો પોતે પણ વ્યક્તિગત સ્વાધ્યાયની અંદર અવશ્ય જોડાય, અને પછી ના ખ્યાલ આવે તો એની નોટ બનાવીને પણ એના પ્રશ્ન ઉત્તરના રૂપે જે આના જાણકાર હોય એની અંદર ખુલાસો પણ કરે. પરંતુ માત્ર સમજો કે બીજાનું સાંભળી લેવા સુધી સ્વાધ્યાય સીમિત ન રાખીને વ્યક્તિગત સ્વાધ્યાય પણ અવશ્ય કરવો જોઈએ, એ ખાસ મારું દબાણ છે એ પ્રમાણે. ખ્યાલ કે નહીં? અને અગત્યની વાત છે કે સાતિશય પુણ્યનો બંધ થાય છે. આપણે અત્યારે તેની ચર્ચા ચાલી રહી છે. આ અત્યારે સમ્યક જ્ઞાન ચંદ્રિકાની અંદર ટોડરમલજીએ જેને કહેવાય કે જે વખતે સ્વાધ્યાય કરવા આપણે બેસીએ છીએ એ જ વખતે ઉપયોગ અને ચિત્ત જ્યારે સ્વાધ્યાયમાં લાગે છે એ વખતે એ કહે છે કે જે ફાયદાઓ થાય છે ને, તો કહે છે કે ફાયદાઓ કયા થાય છે? તાત્કાલિક ફાયદા એ જ વખતે જેને કહેવાય ફાયદા કયા એની આપણે અત્યારે આ ચર્ચા ચાલી રહી છે. અને એની અંદર કહે છે કે સાતિશય પુણ્યનો બંધ થાય છે, કારણ કે એ વખતે ઉપયોગ એટલો સૂક્ષ્મ થઈ જાય છે, તો એ વખતે જેને કહેવાય કે એ પ્રમાણેનો ભલે આપણે બંધના ઘરાક નથી પરંતુ પ્રકૃતિની વ્યવસ્થામાં એને એવો બંધ થાય છે, ઉદય આવતા એને પણ જીવને આગળ જેને કહેવાય એના જ્ઞાનની અંદર એવો ઉઘાડ વધે છે, એને સમાગમ પણ એવા દેવશાસ્ત્ર ગુરુના બની જાય છે સહજતાથી, અને એને જેને કહેવાય કે મોક્ષ માર્ગમાં સહાયક એવા નિમિત્ત બની જાય છે, એનું ઉપાદાન પણ જાગી ઉઠે છે અને આ જીવ અલ્પકાળમાં મોક્ષ થઈ જાય છે. અને એનો ફાયદો જે ટોડરમલજી સાહેબે બતાવ્યો છે લોકમાં યશ આદિ પણ એના જેને કહેવાય કે વધે છે. ચોખ્ખી અવશ્ય વાત છે, જે ભોગોથી વિરક્ત થશે જે જેને કહેવાય કે પોતાનું જીવન મોક્ષ માર્ગમાં લગાવશે અવશ્ય લોકોના માટે પણ એ પ્રેરણા બની જશે. તો આમ એનું પણ જેને કહેવાય કે લોકો એના માધ્યમથી પણ પ્રેરણા લીધે થશે, આમ એનું પણ યશ વધે છે. આવી રીતે તાત્કાલિક સ્વાધ્યાયથી ફાયદા આપણે જોયા. વિશેષ ચર્ચા આપણે અહીંયા સમય થઈ ગયો છે, આપણે થોડુંક અને નેક્સ્ટ ટાઈમ આપણે હવે એની આગળ ચર્ચા કરીશું કે બીજા બાકીના છે વ્યુત્સર્ગ અને ધ્યાન એ પ્રમાણે આપણે આગળ લઈશું. બરાબર, આમાં કોઈને પ્રશ્ન હોય તો પૂછી લો.
બહુ બહુ સરસ નિલેશભાઈ, સ્વાધ્યાયનું આટલું ડીપમાં એક એક વસ્તુનું એક એક સૂક્ષ્મ રીતે અવલોકન કરીને કેટલું આનું એનું એને મેઇન પર્પઝ કાઢીને જે બતાવ્યો છે તમે, એ ધ્યાનમાં રાખીને સ્વાધ્યાય થાય તો પૂરી રીતે બધી રીતે એનું યુ નો ઓપ્ટિમમ એનું બેસ્ટ રિઝલ્ટ નીકળી શકે. સો બહુ જ પ્રેરણાદાયક રહ્યું.
સમજો કે એ તો નિશ્ચય ને વ્યવહાર આપણે ઘટિત કરીએ છીએ ને કે ભાઈ સાચો સ્વાધ્યાય કોને, તો કે ભાઈ જેને પરમાર સ્વાધ્યાય પ્રગટ થયો છે એવા જીવને જેને કહેવાય કે એ શુભ વિકલ્પ છે તો એને વ્યવહાર સ્વાધ્યાય કહીશું. પરંતુ એક નિશ્ચય સ્વાધ્યાય જે પ્રગટ થાય છે એની પૂર્વની ભૂમિકાની અંદર પણ આવો વ્યવહાર જોવામાં આવશે કે નહીં? કહેવાનો મતલબ જોવામાં આવશે તો આવો વ્યવહાર સ્વાધ્યાય જોવામાં આવશે કે નહીં? એને પૂર્વચર વ્યવહાર કહેવાય શાસ્ત્રીય ભાષામાં. એક મેં આગળ બી કદાચ વાત કરી હશે, એક સહચર વ્યવહાર હોય અને એક પૂર્વચર વ્યવહાર હોય. નિશ્ચય પ્રગટ થયો હોય એની સાથેના વ્યવહારને સહચર વ્યવહાર કહેવાય, અને નિશ્ચય પ્રગટ થાય એની પૂર્વમાં જે આ પ્રકારેનું સમજો સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનો વિકલ્પ અથવા તો સત્શાસ્ત્ર સ્વાધ્યાય, તો આ બધો જે આપણું જે યથાયોગ્ય જે વિકલ્પ જોવામાં આવે છે તો એ ભૂમિકા અનુસાર પૂર્વચર વ્યવહાર કહેવામાં આવે છે. તો આવો અવશ્ય જેને પણ નિશ્ચય સ્વાધ્યાય પ્રગટ થાય અથવા તો નિશ્ચયની જે જે ભૂમિકા પ્રગટ થાય તો પૂર્વની ભૂમિકાની અંદર આવો વ્યવહાર અવશ્ય જોવામાં આવે છે, એવું જ સ્વરૂપ છે એનું. નહીતર તો સમજો, જો તમે એ પ્રમાણેનું સ્વરૂપ નહીં હોય તો તમે પરમાર સુધી પહોંચશો કેવી રીતે? જો એક એક્ઝામ્પલ આપું તમને, વાત નીકળી તો હવે તમને બતાવવામાં આવશે કે તમે આત્માનો અનુભવ કરો, બરોબર ને? હવે શુદ્ધ આત્મા તે નિશ્ચયનો વિષય છે, સમજી લો, બરાબર. હવે શુદ્ધ આત્મા એટલે શું, સમજવું કેવી રીતે? તો હવે ને સમજવા માટે જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, સુખ તે આત્મા, ચારિત્ર તે આત્મા, એમ આત્માની અંદર તમે ગુણોના ભેદ કર્યા કે નહીં? તો ગુણોના ભેદ કર્યા એ તો વ્યવહાર થઈ ગયો કે નહીં? કહેવાનો મતલબ, મતલબ કે અખંડ ભેદ આત્માને આવી રીતે ગુણ ભેદ કરીને સમજવો તે વ્યવહારનું સ્વરૂપ છે. હવે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે, તો આવી રીતે ભેદ પાડીને પણ બતાવો કોને છે? તો કે ભેદ પાડીને પણ બતાવો અભેદ આત્માને છે. આમ એને પૂર્વની ભૂમિકામાં, એટલે કે આત્માની અનુભૂતિની પહેલા, આવો જે આત્માને ભેદ પ્રભેદના માધ્યમથી, અલગ અલગ એંગલના માધ્યમથી સમજવો, તેને પણ વ્યવહાર સ્વાધ્યાય કહેવામાં આવે છે. અને એ પૂર્વક જ્યારે આત્માને સાધના કરીને જ્યારે અનુભૂતિ પ્રગટ કરે છે, ત્યારે એને અનુભૂતિમાં નિશ્ચય સ્વાધ્યાય પ્રગટ થાય છે, અને એ જ વખતે એ સંબંધીના વિકલ્પને વ્યવહાર સ્વાધ્યાય કહેવામાં આવે છે. આમ જે પણ આખો જે મોક્ષ માર્ગ જે છે, તે આવી રીતે સહચર અને પૂર્વચરની રીતે આ પ્રમાણે જોવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? હા હા, બરાબર. હા છે,
જીનવાણી સ્તુતિ લઈ લઈએ, બીજા કોઈને કે?
હા, જીનવાણી સ્તુતિ લઈ લો. હા
હા જી, જીનવાણી સ્તુતિ લઈ લઈએ. જીન સ્વાનુભૂતિ સે ખીરી મમ સ્વાનુભૂતિ મધિ ગિરી શ્રી વિમલ ધારા જૈન શ્રુત આનંદ અમૃત સે ભરી સમતા પ્રવાહ બહાવતી રાગાદિ વિકલ્પ તોરી કે માં સરસ્વતી પ્રતિભાવ વંદન દ્રષ્ટિ નિજ મે જોરી કે. બોલો જીનવાણી માતનો
જય
હો, જય હો,
જય હો.
જય જીનેન્દ્ર.